મહારાજ દશરથજી 14 વર્ષના આવનારા વિયોગના દુઃખી અને વ્યાકુળ છે અને એને કારણે એ વ્યથા, એ પીડા, એ દુઃખ એટલી બધી અસહ્ય વેદના છે જેને કારણે મન કે મગજ ચાલતું જ નથી. આવા સમર્થ, આવા સુરવીર રણ મેદાનની અંદર જેની મદદ ઇન્દ્રને લેવી પડે એ આજે નિસહાય અવસ્થામાં, એનું કારણ જીવનમાંથી જયારે ભગવાન દૂર થવાનો હોય, વિયોગ થવાનો હોય, ત્યારે સમર્થમાં સમર્થ કે વીરમાં વીર પણ પાંગળો બની જાય. પોતાની સ્વક્રિયાઓ નથી કરી શકતો, એટલું નહીં, નથી આંખ હોવા છતાં જોઈ નથી શકતો, મોઢું ને જીભ હોવા છતાં બોલી શકતો નથી, એટલી પીડા, એટલું દુઃખ, એટલી વ્યથાઓ. માણસ અતિશય વ્યસ્ત હોય તો એને સતી આંખે ઊંચું જોવા માટેની એની પાસે સમય હોય નહીં. અતિ વ્યસ્તતાને લીધે, એમ અહીંયા અતિ વ્યાકુળતાને લીધે જીભ નથી, શબ્દ નથી, દ્રષ્ટિ નથી, મન મગજ નથી, સકઈ ને બોલી નિકળ. નરશ્રેષ્ઠ નરના, રાજાઓનો પણ રાજા નરના, એટલે એવા વ્યાકુળ છે, એવા વ્યાકુળ છે. સકઈ ને બોલી, બોલી પણ શકતા નથી. ભગવાન વગરની વ્યાકુળતા, વિયોગ, વિરહ જેને કહેવાય, જેમ ગોપીઓને ભગવાન કૃષ્ણનો વિયોગ જયારે વૃંદાવન છોડીને મથુરા ગયા છે ત્યારે એ જે વ્યથા ને પીડા છે એનું ભાગવતમાં કોઈ અજોડ બીજું વર્ણન નથી. એમ અહીંયા આગળ પણ દશરથજીની આ વિયોગની પીડા, દર્દ એટલી બધી વ્યથા છે કે પોતે બોલી નથી શકતા, પોતાની જાતને પોતે રાજા હોવા છતાં, સમર્થ હોવા છતાં સમજી નથી શકતા પોતાની જાત. પોતાની જાતને ન સમજાય એથી વિશેષ વ્યાકુળતા કહી, અત્યંત વ્યાકુળતાને કારણે નરના રાજા સમ્રાટ હોવા છતાંય બોલી ન શકે. માણસ બોલી ક્યારે ન શકે? કોઈનો ભય લાગે, કોઈની બીક લાગે, ના ભાઈ જવા દો ને, મોટા માણસ ગાડી બોલાય નહીં. કોઈ નફટ માણસ હોય, જવા દો ને, એની આગળ બોલીને નકામો, કઈ પીડા વરી લેવી. એટલે દરેક વ્યક્તિને પોતપોતાની જે સામર્થ્ય છે એ જયારે ગુમાવી બેસે ને કોઈ પણ રીતે, એટલે ક્યારેક ભય હોય, ક્યારેક વ્યાકુળતા હોય, ક્યારેક પીડા હોય. અહીંયા મારા દશરથજીની પીડા ને વ્યથા એટલી બધી છે કે આટલા બધા સમર્થ સામર્થ્ય હોવા છતાંય બોલી શકતા નથી. ભય કયો? માત્ર એક જ, આ જીવનમાં પ્રભુનો વિયોગ. માણસને સંપત્તિના વિયોગથી વ્યાકુળતા આવે, જીવન પણ ઝેર જેવું થઈ જાય. કોઈ વ્યક્તિ વિયોગથી પણ માણસ દર્દી ને પીડિત થઈ જાય, પણ ભગવાનથી વ્યાકુળ થવું, ભગવાનના વિયોગથી પીડિત થવું, એ તો દશરથ મહારાજ જેવા કોક જ મહાભાગ્યશાળી હોય કે ભગવાનના વિયોગની વ્યથા એને. બીજી વ્યથા, બીજી પીડાઓ તો બહુ હોય, પણ ભગવાનના વિયોગની વ્યથા કેટલાને, કોને? ચૈતન્ય મહાપ્રભુ, મીરા, કે નરસિંહ જેવા આવા ભક્તો જેને ભગવાનના વિયોગનો વિરહનું દર્દ પીડાવું પડે અને એ અસહ્ય વેદનામાં પોતાની જાતને ન સંભાળી શકે, શોક જનિત એટલી બધી દુઃખની પીડા છે, દારૂણ દાહ, ભયંકરમાં ભયંકર છાતી બળતી હોય અને શોક જનિત, કઈ કોઈ બીજી ચિંતા નહીં, માત્ર ભગવાનના વિયોગને કારણે છાતીની અંદર દાહ પીડા ઉત્પન્ન થાય, કોઈ બીજી વ્યથા કે ચિંતા નહીં, પણ ભગવાનનો વિયોગ થવાનો છે એને માટે જે શોક થયો છે અને શોકથી ઉત્પન્ન થયેલી પીડા એ આવી દર્દ આપનારી છે કે જે દારૂણ અત્યંત ભયંકરમાં ભયંકર નાઈસીસ આવી અવસ્થામાં એક તો હજુ તો પ્રત્યક્ષ છે ભગવાન, ભવિષ્યની આવનારી વિયોગની પીડા કેવી હશે એનાથી દુઃખી છે 14 વર્ષની, કે હવે આ અવસ્થા આ જીવનમાં આ દીકરાઓના મોઢા જોવા મળશે કે કેમ એ પણ પીડા છે અને એને કારણે ભગવાન ત્યાં આગળ પ્રત્યક્ષ છે, ઉભા છે, છતાંય વ્યથામાંથી બહાર નથી નીકળી શકતા. જેમ સુતીક્ષ્ણ મુનિની આગળ ભગવાન પ્રત્યક્ષ હતા પણ ધ્યાન જનિત સમાધિ જનિત જે ભગવાનનો વિયોગ થયો, અંદર ન મળ્યા, અદ્રશ્ય થયા, ત્યારે એ પીડા વધી ગઈ, અસહ્ય વેદના થઈ અને આંખ ખોલીને તો સીતારામજી લક્ષ્મણજી સહિત પ્રત્યક્ષ સાક્ષાત્કારના દર્શન. અહીંયા દશરથજી ભગવાન પ્રત્યક્ષ છે છતાંય અંદર જતા રહ્યા છે. સુતીક્ષ્ણ ઋષિ મુનિ અંતર્મુક્તામાંથી બહાર આવ્યા છે ભગવાનના દર્શન માટે અને મારા દશરથજી પિતા તરીકે છે, ભગવાન પ્રત્યક્ષ સાક્ષાત ઉભા છે છતાંય અંતર્મુક્તાની અવસ્થાની અંદર વેદના અને પીડા સહન કરી રહ્યા છે. બંને વિરોધાભાસ. તો ભગવાન પ્રત્યક્ષ ઉભા છે અને પુત્ર તરીકે એક સંતાન તરીકે ના ઈશેષ પદ ખૂબ જ ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક બેહોશી અવસ્થાની અંદર પિતાને વંદન કરી રહ્યા છે. કોઈ પણ પુત્ર બેહોશ જનિત નહીં પણ શરીર છૂટી ગયું એવા પિતાના ચરણમાં વંદન કરતા એનો ભાવ કેવો હોય, એની પીડા કેવી હોય વિયોગની, ભલે જીવનભર ન સાચવ્યા હોય, માં કે બાપને જીવનભર કદાચ સાચવામાં ભૂલ કરી બેઠા હોય પણ જયારે અંતિમ વિદાય આપવાની હોય ને ત્યારે એ તો એનું હૃદય કકળે રડે ભલે ગમે તેવું હોય. અહીંયા પ્રભુ બેહોશ અવસ્થા વાળા પિતાને ખૂબ જ હૃદયપૂર્વક અનુરાગપૂર્વક એના ચરણમાં વંદના કરી અને ચરણ વંદના કરી ઉઠે ચરણ વંદના કરીને ઉભા રહ્યા. જાણે યજ્ઞની આહુતિમાં યજ્ઞના અગ્નિની અંદર આહુતિ હોમાતી હોય, શું થાય? અગ્નિની અંદર આહુતિ પડે એટલે અગ્નિ પ્રજ્વલિત થાય. ઉઠી રઘુવીર બિરાટ વંદન કર્યા, અત્યંત નિકટમાં નિકટતાનો અનુભવ કર્યો પણ હવે વિદાય માંગી રહ્યા છે, પિતાજી વિદાય આપો. અને તે વખતે મહારાજ દશરથજીના એ જીવનની અંદર એ અગ્નિની અંદર આહુતિ પડે, વિરહની વિરહ અગ્નિની અંદર આહુતિ પડી અને એમાં જે વેદનાનો અગ્નિ ભભૂક્યો. યજ્ઞ કરીએ બરાબર છે પણ આહુતિ આપતા છેલ્લે તો તાપ લાગે તો આમ દૂર દૂર ઉભા થતા જઈએ. એમ ભગવાન પણ આ વેદનાની આહુતિમાં જાણે દૂર દૂર થતા હોય એવી પ્રતીતિ મારા દશરથજીને પિતા તરીકે થઈ, અને તે છતાંય ભગવાને ઉભા થઈ, સન્મુખ ઉભા રહી પિતાની પાસે તે વખતે પ્રણામ કરીને વિદાય માંગી. ભગવાન સ્વસ્થ છે, ભક્ત પીડા અનુભવી રહ્યો છે. વિદાય તો બંનેની છે. ભગવાન સીતારામજી લક્ષ્મણજીની વિદાય વનમાં છે, અને મહારાજ દશરથજીની વિદાય હંમેશની છે. એટલે ભગવાન પ્રસન્ન છે કે એને આ જીવને વિદાય આપે, પણ તે વખતે કહ્યું પિતાજી આ તો વિદાયનો સમારંભ, વિદાયનો સમય છે, હરસ સમય બિષ્મૌ કતે. વચન આપે આપ્યું છે અને મારે પાડવાનું છે. મારા જીવનની અંદર તો આજે અવસર છે, પિતાની આજ્ઞાનું પાલન કરવાનો અવસર, ઉત્સવ મહોત્સવ કોકને જ મળે. એટલે કે છે આવા ઉત્સવ વખતે આપની આજ્ઞાનું પાલન કરવા આનંદપૂર્વક આવ્યો છું, અને આપ દુઃખી શા માટે થાવ છો? આમ કહીને ભગવાન પણ પ્રભુ આશીષ આયસ હોય, ભગવાન એક પુત્ર તરીકે પિતાની પાસે આશીષ માગી રહ્યા છે. પ્રભુ આપ મને આશીર્વાદ આપો, આ મનમાંથી ક્લેશ આ વ્યથા છોડી દો અને મને આશીર્વાદ આપો, હું હસતા હસતા વિદાય લઉં એ મારી પર કૃપા કરો. છતાંય જે પેલી વેદના છે તે હજુ દૂર થઈ શકતી નથી. આપણે જ આપણા કોઈક સ્વજનને કે પોતાના ને માત્ર પરદેશ જવાની જ વિદાય આપવાની હોય તોય હૈયું કેવું ભરાઈ આવે છે. તો જો માત્ર વિદેશ મોકલવાનો હોય છતાં હૈયું ભરાતું હોય, આંખ ભીની થતી હોય અને વિદાય આપવાની હોય, એમ અહીંયા આગળ પણ હૈયું ભરાયું છે, વિરહ વેદના પણ છે, અને છતાંય બંનેને પોતપોતાની વિદાય લેવાની છે.